प्रवचन नंबर 495 तारीख 11/9/88 69 मिनिट कलश टीका कलश 40 41 तथा 42
એ આત્મા 100% અશુદ્ધ છે કે 100% શુદ્ધ છે કે 50% શુદ્ધ ને 50% અશુદ્ધ, ચાર પ્રશ્નો છે. ઉત્તર કોઈ આપવાની જરૂર નથી, દરેક વિચાર વિચારવા માટે છે. પ્રશ્ન ફરીનો, સંસારી જીવની વાત પૂછું છું, સિદ્ધાત્માની વાત હું પૂછતો નથી. સંસારી જીવ છે, આ મનુષ્ય પર્યાયમાં રહેલો છે, જીવ અત્યારે વ્યવહાર છે કહેવાય, એ વખતે આત્મા 100% અશુદ્ધ છે કે 100% શુદ્ધ છે, એક કે 50% શુદ્ધ ને 50% અશુદ્ધ, ચાર પ્રશ્ન છે. મનમાં આત્માને પૂછવું અને આત્મા જવાબ આપે એ
સાચું.
બધાનો એક જ જવાબ આવે, મોદી સાહેબ કે બધાનો જવાબ
એક જ જવાબ
આવે કે આત્મા 100% શુદ્ધ છે. કેટલા ટકા?
100%.
અને અશુદ્ધતા છે, મલિનતા છે, તે આશ્રમ તત્વની છે પણ જીવ તત્વની નથી. એ આશ્રમ 1% શુદ્ધ નથી અને આત્મા 1% પણ અશુદ્ધ નથી. બેના 100% જાઓ. આશ્રમ તત્વ છે એ 100% અશુદ્ધ છે અને જીવ તત્વ 100% શુદ્ધ છે. માટે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચે અત્યંત ભિન્નતા છે, સર્વથા ભિન્ન છે. શું કહ્યું? કે 100% શુદ્ધ જીવ છે અને 100% મલિનતા આશ્રમની છે. એ કારણે શુદ્ધ અને અશુદ્ધ બે વચ્ચે અત્યંત તફાવત છે, સર્વથા ભિન્ન છે. આત્મા અશુદ્ધ એવા રાગાદી પરિણામથી અત્યંત ભિન્ન, સર્વથા ભિન્ન છે. દ્રવ્ય ભિન્ન, શબ્દે ભિન્ન, કાળે ભિન્ન ને ભાવે પણ ભિન્ન છે. કેટલી જુદાઈ છે અંદર. સવારે તો 41 શુદ્ધ ભાવ અધિકાર ભારતનો ઊંચામાં ઊંચો અધિકાર છે. દ્રવ્ય દ્રષ્ટિ જેને કર્યું હોય એને નિયમસારનો શુદ્ધ ભાવ અધિકાર છે. નિજ ભાવનાના અર્થે નિયમસાર શાસ્ત્રી અધિકાર કરે છે. ભાવથી ભણે તો એક વાર તો શુદ્ધાત્માનો પક્ષ આવી જાય અને પછી પક્ષાધિકરણ થાય એવી એનામાં નિમિત્ત પણ એવું છે. પણ એ નિમિત્ત પણ કેને લાગે પડે કે લાયક ઉપાદાન જેને હોય એને લાગવું. જેમ સૂર્યનો ઉદય થાય તો વનસ્પતિની કળી ખીલી ઉઠે, પણ આરસપણાની કળી હોય તો એ ખીલે નહીં. એમ અહીંયા કે છે કે ઘીના ઘડાને દ્રષ્ટાંતે એકદમ સહેલો દ્રષ્ટાંત આપી અને સિદ્ધાંત અઘરો લાગતો હોય તો પણ સહેલો થઈ જાય એવી પ્રક્રિયાથી સમજાય. જોકે આ ભગવાન જ્ઞાનાનંદ આત્મા છે તે જોકે વર્તમાન શરીરથી સંયુક્ત સહિત છે. જેમ ગળો ઘીથી ભરેલો છે, સંયુક્ત છે, તેમ શરીરથી શરીરના સંયોગથી સહિત છે, સુખ દુઃખના સંયોગથી સહિત છે અને રાગ દ્વેષના સંયોગથી સહિત છે. સંયોગી ભાવ બધા સંયોગમાં જાય છે, સ્વભાવમાં જતો નથી. સુખ દુઃખ રાગ દ્વેષ એ આત્માનો સ્વભાવ નથી. એમ કહેવાય છે જીવ આવો છે દુઃખી છે, જીવ સુખી છે. આ ચાર ગતિમાં જીવ બહુ દુઃખી, એમાંય નિગોદમાં તો જીવ એવો દુઃખી. જીવ દુઃખમય છે કે સુખમય છે, કે સુખમય છે કે ક્યારે કે નિરોધમાં કોણ? તું એકવાર જીવને તો જો, પર્યાય પર નજર ન કર, પર્યાયને ગૌણ કરી ના, તો તને દ્રવ્ય સ્વભાવ સુખમય છે એમ પાયસા વગેરે છે એમ કહેવાય છે. દાગી તો પણ ચેતન દ્રવ્ય જો પર્યાય નહીં, પણ ચેતન દ્રવ્ય જ્ઞાનાનંદ પરમાત્મા શુદ્ધ આત્મા, ચેતન દ્રવ્ય એવો જીવ તો શરીર નથી. પેલું શરીર સહિત કહ્યું તું ને કે શરીર રહિત છે, કે કઈ નહીંથી રહી છે, કે એના સ્વભાવથી રહી છે, બસ લઈનું શું કામ થાય? એનો સ્વભાવ જ છે, શરીરથી રહિત રહેવાનો જ એનો સ્વભાવ છે, રાગથી રહિત રહેવાનો એનો સ્વભાવ છે, કે ક્યારે કે રાગનો સંયોગ હોય ક્યારે, દુઃખથી રહિત રહેવાનો જ એનો સ્વભાવ છે, કે પર્યાયમાં જયારે દુઃખ હોય ત્યારે પણ એ દુઃખથી આત્મા તણેકર ભિન્ન રહી છે. એ શ્રદ્ધા જ્ઞાનમાં લે તો તારું કામ થઈ જાય. કે એમ શ્યાદ વાત કરો ને કે કથનચિત દુઃખી દુઃખથી સહિત ને કથનચિત દુઃખથી રહી. આ કથનચિતમાં જો મેળો કથનચિતનું તારે કામ શું છે? એ તો સ્વભાવથી સુખમય છે, કઈ નહીંથી સુખમય છે કે એ પંડિતને પૂછો, મને ખબર ના, સુખમય છે બસ. સ્વભાવમાં નહીંની જરૂર, ઘડો ઘીનો છે કઈ નહીંથી એ ખબર, ઘીનો અરે માટીનો ઘડો છે એટલી ખબર છે, કઈ નહીંથી વ્યવહાર નહીં કે નિશ્ચય નહીં. અરે નહીંનું કામ શું છે? સ્વભાવમાં નહીંની અપેક્ષા નથી, એ તો નહીં તો સમજાવવા માટે છે, અને જ્યાં એક નહીંથી સમજાયું ત્યાં બીજી નહીં આમ પણ છે એમ આવી જશે, માટે નહીંના પ્રયોગ વિના સાધ્યની સ્થિતિ થતી હોય તો કરી લેવી, ન સમજાતું હોય તો નયોનો પ્રયોગ કર્યો થોડોક ટાઈમ, પછી નહીંથી આત્માની અનુભૂતિ થતી નથી. શુદ્ધ જ્ઞાન વિના જે જ્ઞાન, નહીં જ્ઞાન વિના જ્ઞાન તે જ્ઞાન છે. એ બધા વિકલ્પ આપી લેવો છે. તો પણ ચેતન રહ્યો એવો જીવ તો શરીર નથી, જ શરીરથી રહી છે, જીવ તો મનુષ્ય નથી. પણ અત્યારે આ મનુષ્ય છે ને નથી, કે છે એ સાચું કે નથી એ સાચું કરો નક્કી, તમારું કામ છે. મનુષ્ય છે એ વાત સાચી, કે અત્યારે મનુષ્ય આત્મા નથી એ વાત સાચી, એ કથનથી બે વાત સાચી, એને ઉગ્યાવાથી કહેવામાં આવે છે. ભગવાને બે નહીં કઈ છે, તો વ્યવહારે જીવ મનુષ્ય છે અને નિશ્ચય એ તો ચેતન છે. બે નહીં કઈ છે તો બે નહીં સાચી હોય ને, એ બે નહીં સમાન સત્યાર્થ માનીશ તો ઉપયાવાથી પ્રોટાવશે. જીવ તો મનુષ્ય નથી, જીવ ચેતન સ્વરૂપ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે આગમમાં લ્યો, સિદ્ધાંતમાં આગમમાં ગુમટસારમાં સિદ્ધાંત એટલે પદાર્થની સિદ્ધિ કરે તેનું નામ સિદ્ધાંત, અને આત્માના અનુભવની સિદ્ધિ કરે તે અધ્યાત્મ, પ્રયોજનની સિદ્ધિ કરે તે અધ્યાત્મ, અને પ્રમાણની સિદ્ધિ કરે પદાર્થની સિદ્ધિ કરે તેનું નામ આગમ છે. બે સર્વજ્ઞ ભગવાને કહ્યું. ભાવાર્થ આમ છે કે આગમમાં એક આગમ ને એક પરમાગમ, આગમ અને પરમાગમ, આગમમાં એટલે ગોમટસાર આદિમાં, ધવલ માધવલમાં મૂળ સ્થાનનું સ્વરૂપ કહ્યું છે ત્યાં ગોમટસારમાં જ્યાં ગુણકારણનું વર્ણન કર્યું છે ત્યાં દેવજીવ, મનુષ્યજીવ, રાગી જીવ, અગ્નિનો ગળો તરત ચમકાઈ જાય કે ઘીનો ગળો હોય નહીં તો રાગી જીવ હોય નહીં. રાગી જીવ, દેશી જીવ ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે. આગમમાં ઘણા પ્રકારે સંયોગનું જ્ઞાન કરાયું છે. એ સંસારી જીવને જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી સ્વભાવની સાથે એને સંયોગનો યોગ હોય છે. શરીરનો યોગ, કર્મનો યોગ, રાગનો સંયોગ હોય છે, પણ એ બધા સંયોગ અને સંયોગી ભાવ છે, સ્વભાવ ભાવ નથી. રાગ આત્માને અડકો નથી, રાગનો આત્મા કરતા નથી, દુઃખનો આત્મા ભોગતા નથી, ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે આગમમાં. ઘણા પ્રકાર પાર વગરના, પણ તે સગળું કહેવું, જાણવું એ વ્યવહાર માત્રથી છે. વ્યવહારથી છે એમ નહીં, વ્યવહાર માત્રથી ઉચ્ચરિત કથન છે, અસત્યાર કથન છે, જૂઠું કથન છે, સાચું કથન નથી. જીવરાગી નથી છતાં રાગનો સંયોગ દેખીને વ્યવહાર નહીં. જીવને રાગી કહે છે પણ નિશ્ચય નહીં, કહે છે કે જીવ જ્ઞાનમય છે ને રાગમય. નિશ્ચયનો પક્ષ આવ્યા વિના વ્યવહારનો પક્ષ છૂટે નહીં, અને નિશ્ચયના પક્ષ આવ્યા વિના પક્ષાથી ક્રાંત થઈને ધર્મ બંધ થાય. ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સગળું કહેવું વ્યવહાર માત્રથી છે. દ્રવ્ય સ્વરૂપ જોતાં એવું કેવું જૂઠું છે. નાનાનંદ પરમાત્માની સ્વભાવની સમીપે જઈ અને આત્માના દર્શન કરતા આ બધું જૂઠું ભાસે છે. રાગી જીવ છે એ જૂઠી વાત છે, જ્ઞાનમય આત્મા આનંદમય આત્મા છે. દ્રવ્ય સ્વરૂપ જોતા, દ્રવ્ય સ્વરૂપની વાર્તા કરતા નહીં, દ્રવ્ય સ્વરૂપને શાસ્ત્રમાં વાંચતા નહીં, આત્મા દ્રવ્ય સ્વરૂપ છે એમ સાંભળવા માત્રથી નહીં, પણ શું લખ્યું છે દ્રવ્ય સ્વરૂપ જોતા એટલે અનુભવ કરતા, એટલે અનુમાન નહીં, અનુભવ પ્રત્યક્ષ. દ્રવ્ય સ્વભાવને અંતરસંરૂપ થઈ અને જ્યારે જ્ઞાનાનંદી પરમાત્માને જ્ઞાનમાં જણાય છે, જાણે છે જ્ઞાન, ત્યારે માત્ર એને સામાન્ય સ્વભાવનો અનુભવ આવે છે. સામાન્ય સુગમ વિશેષ અશુગમ, કેમ કે વિશેષનો સામાન્યનો જીવ પણ અનુભવમાં આવે છે, એ વિશેષ પણ જીવ પણ અનુભવમાં આવે છે એમ નથી. એકનું સામાન્ય તત્વ જીવ પણ અનુભવમાં આવે છે, અને જે બધા વિશેષો પર્યાયના છે ઉત્પાદ થઈ એ જીવ પણ અનુભવમાં આવતું નથી, માટે અસત્યાર્થના અનુસાર છે. ઉપર તો કહ્યું કે અવસ્તુ છે, અભેદમાં ભેદ દેખાતો નથી. દ્રવ્ય સ્વરૂપ વાંચતા એમ નથી લખ્યું, સાંભળતા નથી લખ્યું, પણ જોતા આ ભેદને જોતા એમ ન લખ્યું, રાગને જોતા એમ ન લખ્યું. રાગને જોવે છે ત્યાં સુધી દ્રવ્ય સ્વરૂપ એને જાણવામાં આવતું નથી, રાગને જોતા આત્મા જાણવામાં નથી આવતું, ને રાગને હું કરું છું એવા અભિપ્રાય છે એમાં પણ આત્મદર્શન થતા નથી. રાગને જોતા એમ લખ્યું નથી, દ્રવ્ય સ્વરૂપ જોતા. જોતા એવું કહેવું જૂઠું છે. રાગી જીવ સુખી દુઃખી જીવ એ બધું કહેવું જૂઠું છે, કથન જૂઠું છે. આ તો જૂઠું જૂઠું કહે છે બસ. અસત્યાર કહો કે જૂઠું કહો, વિદ્વાનની ભાષા અસત્યાર. અસત્યાર કહો ને શું કામ જૂઠું કહ્યું છે ભાઈ? એકનું એક વાત છે. વોટર લાવો કોઈ કે વોટર, તો બોલો કે ભાઈ પાણી વાત કરો ને શબ્દ વોટર. વોટર શું કરો છો? કે ભાઈ એક અર્થ છે વોટર કયો કે પાણી કયો કે નીરું કયો. આ એમાં ચૈતન્ય સ્વભાવનો અનુભવ કરતા એ કોઈ ભાવ આત્મા પણ અનુભવમાં શ્રદ્ધામાં જ્ઞાનમાં આવતા નથી. અનાત્મ ભાવ છે. ભેદ જેટલા ભેદ છે એટલા અજીવ તત્વમાં જાય છે. એક જીવ સામાન્ય અને જેટલા ભેદ ગુણસ્થાન માર્ગના સ્થાનના એ બધા અજીવમાં જાય છે. જીવ અને અજીવની ભિન્નતા છે. જીવને અજીવની ભિન્નતા છે એટલે જીવને અનુભવતા અજીવનો અનુભવ આવતો નથી. જીવને અનુભવતા જીવને અજીવ ભિન્ન હોવાથી જીવનો તો અનુભવ આવે છે પણ સાથે સાથે અજીવનો અનુભવ આવી જાય એમ ત્રણ કાળે બનતું નથી. કેમ કે સર્વથા ભિન્ન છે. જીવથી અજીવ સર્વથા આ ગુણસ્થાન માર્ગના સ્થાનના ભેદો છે ને એ બધો અજીવનો વિસ્તાર છે. અને પૂતગલમય પરિણામ કયા અને અજીવ કહેવાય. અજીવ જીવ નહીં. અજીવ અધિકાર બહુ ઊંચો છે. જીવ અધિકાર કરતા અજીવ અધિકાર ઊંચો એટલા માટે છે કે જીવને અનાદિકાળથી અજીવને જોઈને અજીવમાં જીવપણાની ભ્રાંતિ થઈ છે. એટલે ભ્રાંતિ છોડાવવા માટે એને અજીવ તત્વ ચોખ્ખા શબ્દમાં કહે, સ્પષ્ટ શબ્દમાં. એક જીવ અને બાકી બધું પછી કેટલા ભેદો પડે, ભેદો દેખાય છે. એ ભેદમાં ભેદ નથી. જો દ્રવ્ય સ્વરૂપ જોતા અનુભવતા, જોતા એટલે અનુભવતા. શાસ્ત્રમાં લીધું છે કે આત્મા રાગથી જુદો છે, એમને મંજૂર છે. શરીરથી આત્મા જુદો છે, મેં વાંચ્યું છે, સાંભળ્યું છે, ગુરુદેવ પરમાત્મા હતા. એટલે જીવને અજીવની એકતા છે, ભાષા છે, ભાવ નથી. ભાષામાં આવી ગયું પણ ભાવમાં રણબર સાહેબ કે છે ભાવભાષણ જોઈ. ભાવભાષણ એ જુદાય છે જીવથી અજીવ. તો જીવની સન્મુખ થતા એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યારે દુઃખ ભિન્ન છે. આનંદનું વેદન આવ્યું ને દુઃખનું વેદન જોઈશું તો વેદનથી દુઃખની ભિન્નતા સ્થિત થઈ જાય. અનુમાનથી ભિન્ન થાય. અનંતકાળ વીતો પર્યાયમાં દુઃખને વેદે છે અજ્ઞાનીજી. એને કે દુઃખ ભિન્ન છે, દુઃખ ભિન્ન છે. દ્રવ્ય સ્વભાવને જોયો એ જોવાની શું જરૂર? મહાપુરુષ ચક્કી તો સાચું જોઈ નહીં. અમને કઈ શંકા નથી. રાગ દેશ સુખ દુઃખ આત્માથી જુદા છે. એ શાસ્ત્રને ભરોસે કે ગુરુને ભરોસે રહીશમાં એ છે એમ પ્રયોગ કરીને સિદ્ધ કર. જયારે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, આત્માને જોયો, દ્રવ્ય સુખને જોતા કયો, દ્રવ્ય ભાવને સ્વરૂપને જોતા આનંદ આવ્યો, ત્યારે નક્કી થયું કે આ આત્મા દુઃખથી ભિન્ન અનાદિ અનંત છે. એક સમય પણ દુઃખથી પૂર્વે દુઃખથી અભિન્ન નહોતો, વર્તમાનમાં દુઃખથી અભિન્ન છે નહીં, અને ભવિષ્ય થોડા ભાવ હશે કે ચાર પાંચ ભાવ તો પણ દુઃખથી અભિન્ન મને નહીં ભાષે. પ્રતિકરણ પ્રત્યાખ્યાનને આલોચના પણ આનંદની અનુભૂતિ એ દુઃખથી ભિન્ન પાડે છે. માત્ર વાચા શબ્દ ધારણા અનુમાન જ્ઞાન એ સ્વાદ વિના, આનંદના સ્વાદ વિના આત્મા દુઃખથી જુદો છે એમ પ્રતીતમાં આવતો જ નથી. દેહસ્વરૂપ જોતા એવું કહેવું જૂઠું છે. લાગી જીવ, દેશી જીવ. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ કેવો છે, તો જીવ કેવો છે? આ બધા જીવ નથી એને અજીવમાં નાખો તો પછી જીવનું સ્વરૂપ શું છે એ ફરમાવો. એમ તમે કહ્યું ને, દ્રવ્ય સ્વરૂપ જોતા એટલે જીવનું સ્વરૂપ જોતા આ બધું જૂઠું છે, તો જીવનું સ્વરૂપ શું છે? જીવ કેવો છે એવો પ્રશ્ન છે, એ ધ્યાન રાખો. એનો ઉત્તર છે, આત્મા કેવો છે? જો આત્મામાં આ નથી, રાગ દ્વેષ સુખ દુઃખ શરીર નથી, એનાથી ભિન્ન છે આત્મા, એમ આપે ફરમાવ્યું, તો આત્મા કેવો છે, જીવ કેવો છે એવો એક પ્રશ્ન થયો. એના ઉત્તર આચાર્ય મહારાજ અમૃતચંદ્ર સુરી કળસ કહે છે, દ્રવ્યનું સ્વરૂપ વિચારતા એટલે અનુભવ થાય. વિચારતા એટલે વિચાર એટલે આ માનસિક વિચારની વાત નથી. ઘર વિચારતો ભાન, વિચાર એટલે અનુભવ. ઘર વિચારતો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુધા. બીજું કહીએ કેટલું, ઘર વિચારતો પામ. વિચાર એટલે સ્વસંવેદન જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, એના દ્વારા અંતર્શન થઈ અને તારો અનુભવ કર તો તું પામીશ એમ. માનસિક વિચાર, માનસિક જ્ઞાન છે ને, માનસિક જ્ઞાન મનના સંબંધ વાળું, જેમાં આત્મા શુદ્ધ છે એમ વિચારાયો. આત્મા શુદ્ધ છે, આત્મા જ્ઞાયક છે, હું જ્ઞાયક છું, હું પૂર્ણ છું એમ વિચાર આવે ને, તો કહે છે કે જે એ વિચાર, માનસિક વિચાર આવ્યો, પાંચ ઇન્દ્રિયના અહીંયા ઉઘાડની વાત નથી કરતો, એનાથી આગળ વધીને મન, ભાવમન કહેવાય ને, એક દ્રવ્ય મન અહીંયા છે, જેમ આ દ્રવ્યેન્દ્રિય છે, ત્યાં એનો ઉઘાડ ભાવિન્દ્રિયનો છે, એમાં એ દ્રવ્યમન છે, આઠ પાંખડીનું છે દ્રવ્યમન. એ ઓપરેશન કરે તો દેખાય નહીં. મનોવર્ગના નામના સૂક્ષ્મ રજકણ છે, એનું બનેલું એક મન છે દ્રવ્યમન, અને દ્રવ્યમનના સંગે જે વિચારણા ચાલે છે એને ભાવમન કહેવામાં આવે છે. એનું નામ છે ભાવિન્દ્રી. એનું નામ છે ભાવિન્દ્રી. આ જે મન છે પૂતગલની રચના, એનું નામ દ્રવ્યમન, અને એના સંગે જે વિચારણા ચાલે એનું નામ ભાવમન, અથવા એને ભાવિન્દ્રી કહેવામાં આવે છે. હું શુદ્ધ આત્મા છું એવો જે ભાવ ઇન્દ્રિયમાં વિચાર આવ્યો, એ નવા કર્મબંધનું કારણ છે, નિર્જરાનું કારણ. તો હું શરીર છું એ નિર્જરાનું કારણ હોય? હું એક શુદ્ધ આત્મા છું, જેવું સ્વરૂપ છે એવું ભાવ મન વડે વિચાર કરતા ના કર્મનો બંધ થાય છે, નિર્જરા કિંચિત માત્ર પ્રતિક. એટલે નવા બંધનું કારણ છે ભાવિન્દ્રી. અને જે વિચારું છો એ આત્માનું કર્મને કાર્ય નથી, એ જૂના કર્મનું કાર્ય છે. બે બોલ કહ્યા, એક જે ભાવિન્દ્રી છે એ નવા કર્મબંધનું કારણ છે, અને જે ભાવિન્દ્રી છે તે જૂના કર્મનું કાર્ય છે. એટલે કર્મનું કાર્ય અને કર્મનું કારણ બે. ત્રીજી વાત કરે છે જ્ઞાનીઓ કે આત્માનો ધર્મ નથી, માટે અશ્રેય છે, દુઃખરૂપ છે. ચોથું એ કલુષિત ભાવ છે, માટે ભાવ મન અપવિત્ર છે. પવિત્ર પરમાત્માનો વિચાર કરે છે એ પરિણામ અપવિત્ર છે. પવિત્ર પરિણામ જે આત્મા ભગવાન એનો જે વિચાર કરે મન વડે, એ જે ભાવ મન ભાવ ઇન્દ્રિય એમાં આકુળતા ઉત્પન્ન થતી હોવાને કારણે એ અપવિત્ર છે, અશુચિ છે. ચાર બોલે ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરાવે છે કે ઇન્દ્રિય જ્ઞાનને તું જ્ઞાન કંઈક માની બેઠો છે, તારી ભૂલ છે. જનરલ બે પ્રકારના જીવો હોય છે, મોટા ભાગના જીવો પુંજી ધર્મ માનનારા અને વિદ્વાનો શાસ્ત્રથી જ્ઞાન થાય છે માનનારા, બે ભૂલમાં છે. પુંજી ધર્મ ન થાય અને શાસ્ત્રથી જ્ઞાન ન થાય, આત્માથી આત્માનું જ્ઞાન થાય. હિન્દુસ્તાનમાં રિવાજ, સવારના મંદિરે જાય, પૂજા કરીએ, દર્શન કરીએ, પુંજી તો ધર્મ થયું, પછી જ્ઞાન તો જોઈને પછી બહાર બેસી અને વાંચવા બેસી જાય. એકાદું પાનું પ્રથમાન યોગનો વાંચી લઈએ, એક તો રાજા ને એક થી રાણી એમ કરીને વાંચી લઈએ. તો પુંજી ધર્મ પણ થયો અને શાસ્ત્રથી જ્ઞાન પણ થયું, જ્ઞાનને ધર્મ બે થઈ ગયા. રામ જ્ઞાને થતું હોય ને રામ ધર્મ થતું હોય. અહીંયા કહે છે કે વિચારતા એટલે અનુભવતા, વિચારતા એટલે માનસિક વિચાર ન લેવો, વિચાર બે ઠેકાણે વપરાય, કર વિચાર તો સ્વામી જ્ઞાનના અર્થમાં વિચાર તો વાપરો છો, અતિંચ જ્ઞાન હો, કર વિચાર તો પામ, એટલે આનો તું અનુભવ કર તો સમ્યક દર્શન તને થશે. એમ એમાં આવ્યું ને, આમાં ઘણી જગ્યાએ વિચાર 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 આવે છે, વિચારતા વિચારતા ઘણી જગ્યાએ પ્રયોગ કરે છે. દ્રવ્યનું સ્વરૂપ વિચારતા એટલે કે અનુભવતા, એટલે કે પ્રત્યક્ષ અનુભવતા. એમ આવશે સ્વસ્થમ, આનો અર્થ પાછળ આવશે. દ્રવ્યનું સ્વરૂપ વિચારતા એટલે કે સ્વસંવેદન પોતાથી જ પોતે જણાય એવો છે, એને જાણે ક્યારે, પોતાથી જ પોતે જણાય છે કે પોતે જણાય ને પર જણાય, સો પર બે જણાય ને. પ્રભુ તને શું શું છે આ સુરીદે વ્યવહારનો પક્ષ આવશે, હું પછી વિચાર કરશું. દ્રવ્યનું સ્વરૂપ વિચારતા એટલે અનુભવતા. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ થાય છે એમ રહ્યું નથી, ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન ને આનંદની મૂર્તિ આત્મા છે. પણ દ્રવ્યનું સ્વરૂપ અનુભવતા હો, આત્માને અનુભવે નહીં તો રાગને જીવ માને, શરીરને જીવ માને, પણ અનુભવથી ભ્રાંતિ તૂટી જાય છે. ચૈતન્ય સ્વરૂપ છે એમ અનુભવતા અનુભવમાં આવ્યું કે હું તો ચૈતન્ય મૂર્તિ છું, નાતા દ્રષ્ટા જાણનાર દેખનાર આત્મા છું, ચૈતન્ય સ્વરૂપ છે. સ્વયં પોતાના સામર્થ્ય અતિશયપણે ઘણો જ પ્રકાશે છે, આ જળ અર્જુન છે. પોતાના એવું સામર્થ્ય છે, ચૈતન્યનું છે ને છે, અતિશયપણે ઘણો જ પ્રકાશે છે. આત્મા ચૈતન્યની મૂર્તિ છે, એ સ્વયં પોતે પ્રકાશમય આત્મા છે. કેવું છે ચૈતન્ય? અનાદિ અનંતમ આવે છે, જેનો આદિ નથી. આ કેનો પ્રશ્ન ઉત્તર છે કે જીવ કેવો છે એમ શિષ્યનો પ્રશ્ન હતો. એનો ઉત્તર આપે છે કે આત્માનો અનુભવ કરતા આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. હવે ચૈતન્ય સ્વરૂપ છે તો એ અનાદિનંદ છે, એ વસ્તુ જે છે એ અનાદિનંદ છે, જેનો આદિ નથી, શરૂઆત નથી, જેનો અંત વિનાશ નથી, એવું છે. વળી કેવો છે આત્મા, કેવું આત્માનું સ્વરૂપ છે? ચૈતન્ય અચલમનો અર્થ કરે છે, જેને ચળતા પ્રદેશ કંપ નથી, એવું છે. અકંપ છે આત્મા, જે પ્રદેશમાં કંપન થાય છે અને યોગના નિમિત્તે કર્મનું આવાગમન થાય છે, એ જીવ નથી, એ અજીવ છે. આશ્રવ છે એમ કહો કે અજીવ છે એમ કહો. આત્મા અકંપ છે. મોથી કર્મ ગુંદાય, યોગથી આવે કંપન થાય ને, કંપન આમ ગુજારી, એવું જે કંપન છે એ આત્માનું મૂળ સ્વરૂપ નથી, એ વિભાવ છે. એનાથી ભિન્ન અકંપ આત્મા છે. અનુભવમાં અકંપ આવે છે, કંપન અનુભવમાં આવતું કેમ કે જીવથી અજીવ ભિન્ન છે. જીવ એવા અકંપને અનુભવતા જે કંપન એવો આશ્રવ નામ અજીવ તત્વ એનો જીવ પણ એ અનુભવમાં આવતું નથી. અને એવા અકંપને અનુભવે છે જે પરિણામ એ પણ અંશે અકંપ થઈ જાય છે. એ અંશે અકંપ થાય એનું નામ સંવનિજરા છે. અને અકંપ છે, જીવ તત્વ છે, એને અનુભવતા અંશે અકંપ દશા થાય. યોગનો નિરોધ મિથ્યાત્વની સાથે સાથે જે યોગ રહેતો હતો એ મિથ્યાત્વના અભાવમાં મિથ્યાત્વના અવિનાભાવરૂપ જે અંશ હતો એ છૂટી જાય છે. એટલો આશ્રવ છૂટી જાય છે અને સંવત દશા પ્રગટ થાય છે. આશ્રવનો નિરોધ એનું નામ સંવર. એટલે મિથ્યાત્વનો અભાવ થાય, રોકાઈ જાય, સમય નથી થાય. અને સમ્યક દર્શનની ભૂમિકાને યોગ પાપના પરિણામ પર જાય એ પણ રોકાય. અને મિથ્યાત્વની સાથે જે કંપન હતું એવો વિભાવ યોગ પણ જાય. મિથ્યાત્વ તો આખું જાય અને ઓલું હશે જાય. અલૌકિક ચીજ છે. શ્રદ્ધા તો 100% શુદ્ધ થઈ જાય, ચારિત્ર અંશે શુદ્ધ થાય અને યોગ પણ અંશે શુદ્ધ થાય. સર્વગુણ અંશે સમ્યક તો એ જેનો અંત નથી એવું છે. વળી કેવું છે? જેને ચળતા પ્રદેશ કંપ નથી એવું છે. આ ભગવાન આત્મા ચળાચળ નથી, સ્થિર છે, અચળ છે, અકંપ છે. વળી કેવું છે? હવે આ એક મુદ્દાની વાત આવી. પહેલા દ્રવ્યનો નિશ્ચય કયો, હવે પર્યાયનો નિશ્ચય કે છે. દ્રવ્યના નિશ્ચયમાં તો એમ કહ્યું કે જે દ્રવ્ય સ્વભાવ છે એ ગુણસ્થાન મારગણા સ્થાનથી રહી છે, રાજનીતિ રહી છે અને પ્રદેશના કંપથી પણ રહી છે. એવો ચૈતન્ય મૂર્તિ જે આત્મા છે એ દ્રષ્ટિનો વિષય છે. હવે જયારે દ્રષ્ટિનો વિષય દ્રવ્ય સ્વભાવ નાના પરમાત્મા એને જાણે કોણ અને જણાય કેમ, કોણ જાણે અને કેવી રીતે જણાય એનો અર્થ કરે છે. સ્વસંવેદન પોતાથી જ પોતે જણાય છે. જણાશે એમ લખ્યું નથી, જણાય છે, પોતાથી પોતે જણાય છે. પોતે પણ જણાય ને દેવગુરુ પણ શાસ્ત્ર જણાય એમ નથી. જીવ પણ જણાય ને અજીવ જણાય એમ પણ નથી. એકલો જીવ જણાય. આત્માથી આત્માને આત્મા વડે આવે જ ને મોક્ષ શાસ્ત્રમાં, મોક્ષ અધિકારમાં પછી કે આત્માથી નહીં, આત્માને માટે નહીં, આ નથી નથી કહીને એકલા કારકના ભેદ કાઢીને ડિફિકલ્ટ અનુભવ કરાયો. એમાં અહીંયા સ્વસંવેદમ પોતે પોતાથી જણાય છે, પોતે પોતાને જાણે પણ છે અને પોતે પોતાથી જણાય પણ છે. જણાય છે એ જ્ઞાનાકાર થયો અને જાણે છે તે જ્ઞાનાકાર છે. એ જ્ઞાનાકાર અને જ્ઞાનાકારનો ભેદ પણ નથી, એનું નામ અનુભૂતિ છે. જ્ઞાનાકાર એટલે પોતાનો આત્મા જ્ઞેય, આ જ્ઞાનાકારની વાત નથી. અંદરનો આત્મા પોતે જ્ઞાનમાં જ્ઞેય થયો, સ્વસંવેદન છે ને, પોતે પોતાથી પોતાને જાણે છે. જણાય પણ છે અને જાણે છે, જાણે છે તે પણ આત્મા અને જણાય છે તે પણ આત્મા. પણ એક જ જાણે છે અને એક જ જણાય છે. સ્વપ્રકાશક નથી, એકલું સ્વપ્રકાશક છે. આમાં સ્વપ્રકાશક નીકળું છે. કે સ્વપ્રકાશક છે ગા, અંદરમાં જોઈએ છીએ તારે સ્વપ્રકાશક લઈ લે. કે જ્ઞાન જ્ઞાનને જાણે તે સો અને આનંદ આવ્યો એને જાણે તે ઓર, તારે સ્વપ્રકાશક જોતો હોય તો આ છે. તું જે માની લ્યો છો સ્વપ્રકાશક, એ તો અજ્ઞાની પાસે છે. કેવી સુંદર વાત કરે છે. દ્રવ્યનો નિશ્ચય કયો પેલા, અને પછી પર્યાયનો નિશ્ચય. પર્યાયનો નિશ્ચય એટલે પર્યાયમાં એકલો નાયક સિવાય, સામાન્ય સિવાય, સામાન્યને અવલોકતો વિશેષને નહીં અવલોકતો, એનું નામ સ્વાનુબોધતા છે. આ સમ્યક દર્શનનું કારણ છે. સમ્યક દર્શન કેમ થાય કે આત્મા આત્માને જાણે ક્યારે થાય. એ સદુપયોગ કેવળ માત્ર નાયકમાં અહમ કરે છે. જાણેલાનું શ્રદ્ધાન એ વખતે થાય છે ત્યારે પોતે પોતાને જાણે, પોતાને જાણે ને પરને જાણે. એમ કઈ છે સ્વસંવેદમ, પોતાથી જ પોતે જણાય છે, પોતાથી જ પોતે જણાય છે. 41 છે ને, આમાં પણ એ જ અર્થ કર્યો છે. પોતાથી જ જણાય છે, પોતા પોતે એટલે આત્મા, પોતાથી એટલે આત્માથી જ જણાય છે. રાગથી કે શાસ્ત્રથી આત્મા જણાતો નથી, પ્રકાશથી ન જણાય આત્મા, જ્ઞાનથી જણાય, પોતે પોતાથી જણાય છે. આમાં પણ એ શબ્દ છે. આમાં એમ છે પોતાથી જ પોતે જણાય છે, પોતાથી પોતે જણાય છે. આમાં કે પોતે પોતાથી જણાય છે. એકલું સ્વપ્રકાશક છે. સ્વપ્રકાશક જ્ઞાન વડે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. સ્વપ્રકાશક જ્ઞાન વડે નહીં. ફરી કેવું છે, બે વાત લઈ જીવનું સ્વરૂપ પૂછ્યું હતું, એટલે આત્માનું સ્વરૂપ પૂછ્યું. પણ એ આત્મા કહીને એ આત્મા પોતાના જ્ઞાન વડે જણાય છે, એવો આત્મા છે. પણ કેવું છે, અમિત છે, મટે નહીં એવું. આ અનાદિ અનંત ચેતન 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 ચેતન, એ ચેતન મટીને કોઈ કાળે જળ ન થાય. રાગ રૂપે ન થાય તો શરીર રૂપે ક્યાંથી થાય. ઇન્દ્રિય જ્ઞાન રૂપે ન થાય તો રાગ રૂપે ક્યાંથી થાય. અમિત મટેની એવું છે. જીવનું સ્વરૂપ આવું છે. એ તે પૂછ્યું તું કે જીવનું સ્વરૂપ કેવું છે, એનો ઉત્તર આચાર્ય ભગવાને કળશ દ્વારા આપ્યો. હવે 42 નો કળશ છે. ગંડાનો શેતર, જેમને ભેદ જ્ઞાન છે એવા પુરુષો જે પ્રકારે કહેવા છે તે પ્રકારે વિચારીને ચેતન માત્ર અનુભવ કરો. જેને પ્રત્યક્ષ ભેદ જ્ઞાન તેને સમ્યક દર્શન થયો છે, સમ્યક દર્શન થયું છે, એને હવે ચારિત્ર માટે કહે છે કે તમે ચેતન માત્ર અનુભવ કરો. અને જે સવિકલ્પ ભેદ જ્ઞાનમાં છે અને સમ્યક દર્શન નથી, એને કહે છે કે ચેતનનો અનુભવ કરો તો સમ્યક દર્શન થાય. અને સમ્યક દ્રષ્ટિને કહે છે ચેતનનો વારંવાર અનુભવ કરો તો ચારિત્ર દશા પૂર્ણ. એમ જેમને ભેદ જ્ઞાન છે એવા પુરુષો જે પ્રકારે કહેવા છે તે પ્રકારે વિચારીને, આલોચ્ય વિચારીને, જ્ઞાન કરીને ચેતનનો એટલે ચેતન માત્રનો અનુભવ કરો. રાગને કાઢી નાખો. ચેતન માત્રનો એટલે જ્ઞાન માત્રનો અનુભવ કરો. થોડો ચેતનનો અનુભવ, થોડો રાગનો અનુભવ. વિશ્વદશા છે ને સાધકની, નહીતર એકાંત થઈ જશે. સાધકમાં તો થોડોક આનંદનો વેદન, થોડોક દુઃખનો વેદન એમ છે નહીં. ચેતન માત્રનો અનુભવ કરો. રાગ અનુભવ કરવા જેવી ચીજ, પ્રભુ રાગ તો જાણવા જેવી ચીજે નથી, તો અનુભવ કરવા જેવી તો ચીજ જ્ઞાતિ હોય, જળ ભાવ છે. આ તો શાસ્ત્ર છે કે સમયસર હાથમાં લઈશ, માં જો લઈશ તો પછી તારો મોક્ષ થઈ જશે. સરસ છે એવું, એમાં અતિશય છે. નિમિત્ત ભણું તો નિમિત્તનો મહિમા છે ને. કુંડની વાણી એટલે શું? શ્રીમંદિર નથી કહ્યું એક વાર સમિત દર્શન થશે પછી તારે સંસાર એવું હશે નહીં રહેવાય તારાથી. જેમને ભેદજ્ઞાન છે, આત્માનો અનુભવ છે, એને ચારિત્રને પ્રેરણા આપે, અને જેને સવિકલ્પ ભેદજ્ઞાન છે એને સમ્યક દર્શનની પ્રેરણા આપે. બે પ્રકારના જીવો લઈ જાય. જે પ્રકારે કહેવાશે તે પ્રકારે વિચારીને એટલે જ્ઞાન કરીને ચેતનનો, ચેતન માત્રનો અનુભવ કરો. માત્ર કહીને રાગ કાઢીને, દુઃખ કાઢીને. કેવું છે ચૈતન્ય? આ કોષ છે ને એ એક અપેક્ષા એ બહુ ઊંચો છે. અજ્ઞાની જીવ માટે આત્માનો અનુમાન ને આત્માનો અનુભવ કરવા માટે કોષ ઘણો ઊંચો છે. એમ કહેશે કે ચૈતન્ય પ્રગટ છે. લક્ષણ કે સારું કેવું છે ચૈતન્ય? અનુભવ કરવાયું છે. એને અનુસરીને બ્રહ્માયોગ છે. નિમિત્તને અનુસરીને નહીં, રાગને અનુસરીને નહીં, ભેદને અનુસરીને નહીં. અનુભવ કરવા આવ્યું છે ચેતન. વળી કેવું છે? જીવ દ્રવ્યથી ક્યારેય ભિન્ન હોતું નથી. આ ચૈતન્ય જે લક્ષણ કહ્યું જોજો, આ ચૈતન્ય જે લક્ષણ છે, જ્ઞાન લક્ષણ, એ કદી પણ જીવ દ્રવ્યથી ભિન્ન હોતું નથી. રાગ તો ત્રણેય કાળ ભિન્ન હોય છે અને ચૈતન્ય ત્રણેય કાળ અભિન્ન હોય છે. આત્માથી જ્ઞાન ત્રણેય કાળ અભિન્ન અને રાગ આત્માથી ત્રણેય કાળ ભિન્ન છે. અવ્યાપ્તિ ન, એમ અવ્યાપ્તિ ન. કોઈ અવસ્થામાં ચેતન હોય અને કોઈ અવસ્થામાં ચેતન ન હોય એમ ન બને. ત્રણેય કાળ જીવની સાથે ચૈતન લક્ષણ એ અવિનાભાવરૂપ છે ને છે. જીવ દ્રવ્યથી ક્યારે ભીન હોતું નથી, પર્યાય ઉપયોગો લક્ષણ ઉપયોગો પ્રગટ છે. મૃદ ઉપયોગ ન પ્રગટ થાય પણ ઉપયોગ તો પ્રગટ છે ને છે, અને એ ઉપયોગમાં ઉપયોગ પણ છે. ઉપયોગ એ પ્રગટ અને ઉપયોગ પણ બે પ્રકારના ઉપયોગ પ્રગટ છે. એક પર્યાયરૂપ પ્રગટ ઉપયોગ, ઉપયોગમાં ઉપયોગ છે. તો પેલો ઉપયોગમાં એટલે વર્તમાન જાણન ક્રિયામાં ઉપયોગ નામ નાયક ભગવાન આત્મા દરેકને અનુભવમાં આવે છે, આવશે નહીં. અને એક સમય પણ એ ઉપયોગમાં રાગાદી કે ક્રોધાદી કે દુઃખ નથી, માટે એક સમય પણ રાગનો અનુભવ આત્માને હોતો નથી, જે માને છે અજ્ઞાની બની જાય. કેમ કે ઉપયોગમાં ઉપયોગ છે અને ઉપયોગમાં ક્રોધાદી. આ ચૈતન્ય લક્ષણ પ્રગટ છે, લક્ષણ પ્રગટ અને લક્ષ છે એ પ્રગટ. દીપકનો પ્રકાશ છે, પ્રકાશ તો જણાય છે એમને, બોલા કે પ્રકાશ તો, પ્રકાશક એવો દીપક જણાતો નથી. કેમ કે એ તો અવ્યક્ત હોય ને, દ્રવ્ય તો અવ્યક્ત હોય ને. ના પ્રગટ છે બે, સાકર એ પ્રગટ અને સાકરનું લક્ષણ દર્પણ એ પણ પ્રગટ, દીપક પણ પ્રગટ અને પ્રકાશ પણ પ્રગટ, લક્ષ પણ પ્રગટ અને લક્ષણ પણ પ્રગટ. એ કથિત એક સત્તા છે, માટે બે પ્રગટ છે. એક પ્રગટ ઉપર લક્ષ જાય તો બીજું પ્રગટ થઈ જાય, પણ રાગ ઉપર લક્ષ છે ત્યાં સુધી બે માંથી કાંઈ એને ખ્યાલમાં આવતું નથી. ચૈતન્ય લક્ષણ પણ આત્માથી ગયું અને ચૈતન્ય પરમાત્મા લક્ષ પણ આત્માથી જાય છે. આ રાગને જોયા કરે છે. કહ્યું કે કરસ ઊંચો છે, સહેલું છે આ સમજે ને, તો સહેલું થાય. આ બાજી હાથમાં છે, વર્તમાન ઉપયોગ પ્રગટ છે. એ ઉપયોગ મનમોક્ષનું કારણ નથી, એ સ્વભાવનો અંશ છે, એ જીવના જીવત્વનો નિશ્ચય થાય છે. એનાથી અનુભવ પ્રકાશમાં કહ્યું કે જે પ્રગટ લક્ષણ ઉપયોગ છે એની દોરીએ દોરીએ અંદર ચાલ્યો જાય તો જ્ઞાન જ્યાંથી આવશે ત્યાં તને દીપો આત્મા આવી જશે. ભગવાન આત્મા જ્ઞાનનો પૂંજ છે ને, દીપો છે અખૂટ ખજાનો, એની શક્તિની વ્યક્તિ ઉપયોગ છે. જ્ઞાન શાસ્ત્રથી થતું જ નથી, જ્ઞાન શાસ્ત્રનું છે જ નહીં. શાસ્ત્રથી ન થાય ને શાસ્ત્રનું જ્ઞાન ન થાય, બધાને આત્માનું જ્ઞાન થાય છે. શું કહ્યું? બધાને સમયે સમયે આત્માનું જ જ્ઞાન થાય, જ્ઞેયનું જ્ઞાન થાય જ નહીં. જો જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાન જ્ઞેયરૂપ થઈ જાય, જે જેનું હોય તે. જરા થોડો વિચાર કરે અને ધીરજથી સાંભળે, પોતાનો પક્ષ એક બાજુ મૂકી દે. સંઘની પચીન્દ્રિય જીવને બાજી હાથમાં છે, અસંગની થાય તો બાજી હાથમાંથી છૂટી જાય છે. વિચાર કરવાની શક્તિ એને હિતાહિતનો લક્ષણ શું, આ પ્રગટ અપ્રગટ શું કાંઈ ખબર નથી. બાવરો છે ગેરો. માટે ચારેય ગતિમાં મનવાળા પ્રાણીને ગમે ત્યારે પૂર્વની દેશના લુદ્ધિ સામી હોત તો નિસર્ગ સમ્યક દર્શન થઈ શકે છે. અધિગમ તો જયારે જ્ઞાનીનો યોગ હોય ત્યારે થાય, એને કહેવાય અધિગમ. તે પ્રત્યક્ષ નિમિત્ત અને પરોક્ષ નિમિત્ત ની વિવક્ષાથી બે ભેદ કર્યા, એક પ્રત્યક્ષ નિમિત્ત અને એક પરોક્ષ નિમિત્ત. નાની ન હોય પણ એની વાણી હોય એને પરોક્ષ નિમિત્ત કહેવાય.
બે ઠીકાણે જે શબ્દ વાપરા, આત્મા જ જણાય છે પણ જણાવતું જ નથી.
સ્વસંવેદન પોતે પોતાને જ જાણે છે, પોતે પોતાથી જ જણાય છે. જાણનારો આત્માને જણાય પણ આત્મા. જાણે છે માટે જ્ઞાનાકાર કહેવાય અને જણાય છે માટે તે જ પર્યાયનું નામ જ્ઞાનાકાર કહેવાય. એ બે ભેદ પણ સમજાવવા માટે છે. કોને કેવો જ્ઞાનાકાર ને કોને કેવો જ્ઞાનાકાર? હું તો નાયક છું. નાયક તો થઈ ગયો. પ્રગટ લક્ષણ આવશે બુધવાર સુધી. બુધવારે જવાનું છે? ગુરુવારે. પોતે મધ્યસ્થ થઈને હું કાંઈ જાણતો નથી. જાણેલા ઉપર ચોકડો મારવો, મીંડું નહીં હો. મારો પ્રેમચંદજી કે મીંડું કરશે ચોકડો થઈ જશે, પણ ચોકડો હોય તો
નહીં થાય.
છોકરાને વાત કે આમ કે પોતે. અરે ઇન્દ્રિય જ્ઞાન તારું ક્યાં છે? આત્માનું નથી ઇન્દ્રિય જ્ઞાન. એમ આત્મા રાગથી સર્વસ્થાપિત, એમ ઇન્દ્રિય જ્ઞાનથી સર્વસ્થાપિત છે. એ શાસ્ત્રમાં છે, એકત્રીસ કાળમાં સર્વસ્થાપિત છે ઇન્દ્રિય જ્ઞાન. ભાવેન્દ્રિય રવિન્દ્રી તો ભિન્ન છે, પણ ભાવિન્દ્રી પણ ભાવિન્દ્રી બંધનું કારણ અને બંધનું કાર્ય અને આત્માનો ધર્મ નથી માટે અશ્રયરૂપ છે. આ શાસ્ત્રનું જ્ઞાન દુઃખરૂપ છે એમ કે છે. આત્માનું જ્ઞાન સુખરૂપ છે. ત્યારે શાસ્ત્ર ન વાંચવા, વાંચવા ન વાંચવાનો પ્રશ્ન નથી. એને તું જ્ઞાન માનીશ. માં જો જ્ઞાન માનો તો મેરો. પંડિતો શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાન માને અને અજ્ઞાની જે ઉપંથી ધર્મ માને, એ બે ભૂલમાં છે. વિદ્વાનો શાસ્ત્રથી જ્ઞાન થાય, શાસ્ત્રનું જ્ઞાન ઓહો અમે જાણીએ છીએ એવું આ તમે ક્યાં જાણો? ભાઈ જે જ્ઞાન જ્ઞાન નથી એ બહુ વધી ગયું, પણ શરૂઆત જ થઈ નથી. વધે ક્યાંથી? જ્ઞાનનો જન્મ જ નથી થયો. વધે ક્યાંથી? શું વધ્યું? અજ્ઞાન વિધું.
માટે જે જ્ઞાનથી ક્યાંય ભાવ ભિન્ન છે.
ભિન્ન છે. આત્મા અતિન્દ્રિય જ્ઞાન હોય છે, તેથી અતિન્દ્રિય જ્ઞાન વડે આત્મા સ્વસંવેદ પોતાથી પોતે જાણી શકે. જાણે છે પોતાનો આત્મા, પોતાથી જ જણાય છે, બીજાથી ન જણાય. ઇન્દ્રિય જ્ઞાનને ભરતભાઈ જેમ રાગને અસદભૂત વ્યવહારમાં નાખ્યું, એમ ઇન્દ્રિય જ્ઞાનને અસદભૂત વ્યવહારમાં નાખ્યું. દ્રવ્ય સંગ્રહમાં કુમતીને કુશોત, કુઅવધિ, ભાવેન્દ્રી એ બધું અસદભૂત. પણ શાસ્ત્ર જ્ઞાન છે, એ જ્ઞેય છે, એ માનવું કઠણ છે. રાગથી તો કદાચિત આત્મા જુદો પડે, પણ શાસ્ત્ર જ્ઞાનથી આત્માને જુદો પાડવો, અનુભવવો એ કઠિન છે.
સંપૂર્ણ સંબંધ કરવા જેવું છે એમ ફરમાયું હતું.
બરાબર એવું છે. જરાક વિચાર કરે કે આ જ્ઞાન નથી, કેમ કે એમાં આનંદ નથી. બસ એટલું વિચારે તો એ જ્ઞેય થઈ ગયું, જ્ઞાન મળ્યું. ઇન્દ્રિય જ્ઞાનમાં, શાસ્ત્ર જ્ઞાનમાં મને આનંદ નથી આવતો તો એ જ્ઞાન નથી, પણ જ્ઞેય થઈ ગયું. પર જ્ઞેય વિચારે તો બેસી જાય એવું છે. થઈ જાય ઉપાધ્યાય, શાસ્ત્રી, આચાર્ય. ફરે એમ એ જ્ઞાન જ થશે. કર્મકૃત છે એ જીવકૃત નથી ઇન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન પણ કથનચિત જીવકૃત છે, સર્વથા નથી. તો ઇન્દ્રિય જ્ઞાનની વાત તારી. હા હા હા, અતિન્દ્રિય જ્ઞાન તો કથનચિત જીવકૃત આત્મકૃત છે બેન. અતિન્દ્રિય જ્ઞાન છે એ તો કદાચિત આત્મકૃત છે, કે આત્માના લક્ષ્ય થયું. આત્મા જ્ઞાન રૂપે પ્રણમે છે, માટે આત્મા ઉપચારથી એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રો કરતા કહેવાય. પણ ઇન્દ્રિય જ્ઞાનનો તો આત્મા કરતા જ નથી, કે ભિન્ન છે એ ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય તો. એને હું કરું છું એનું નામ અજ્ઞાન છે, એને હું જાણું છું એ પણ અજ્ઞાન છે. સમાન કોટીનું અજ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાનને કરનારો હું અને એનો જાણનારો હું, બે અજ્ઞાન સમાન કોટી છે. બે આ અધ્યવસાન છે. તો પછી રાગને કરું ને રાગને જાણું એ તો અધ્યવસાનનો બાપ થઈ ગયો. અધ્યવસાનને જાણનારું, રાગને જાણનારું જ્ઞાન એ આત્માનું કર્મ નથી.
સંવેદન કેવી રીતે પ્રગટ થાય?
સ્વસંવેદન જ્ઞાનથી પ્રગટ થાય એ તો વાત આવી. ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન છે આત્મા, રાગથી ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાનથી પણ ભિન્ન છે. ઉપરને જાણતો જ નથી, જાણનાર જ જણાય છે. જાણનારો જ જણાય છે એમાં અનુભવ થઈ જાય છે. એવું કરતો નથી, અનુભવ થઈ જાય છે. સહજ દશા છે. લાવ અનુભવ કરું હમણાં, એમાં અનુભવ થાય તો કરું કરું નજર પર્યાય ઉપર, દ્રવ્ય ઉપર નજર કરતા પરિણામ અંતર્ભાવ આવીને અનુભવ સેજે થઈ જાય. અનુભવ વિના ધર્મની શરૂઆત ગમે એટલી ક્રિયાકાંડ કે શાસ્ત્ર ભણે, એ ગ્યારંગ ભણી ગયા એમાં. ઇન્દ્રિય જ્ઞાન કર્મ તો નથી પણ જ્ઞેય પણ નથી. એને કર્મ માને ઇન્દ્રિય જ્ઞાનને કેવી છુટકારો થાય? જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ, એક જ્ઞાયક અને બીજું જ્ઞેય એની બેની એકતા કરી. શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞેય એક, અને એનાથી જુદો જ્ઞાયક. એમ માને કે આ જ્ઞાન મારું છે એ બેની એકતા થઈ ગઈ. જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ થઈ ગયો, મોહ ઉત્પન્ન થઈ ગયો, મમત્વ થઈ ગયો, વિખ્યાતો દર્શાવ્યો થઈ ગયો. પણ એકને જાણતા બીજું જણાઈ જશે, પણ એકને નથી જાણતો હજી. રાગને જાણવાનો માણસ જે અનાત્મા છે, અનાત્માની સામે જોવું છે અને જીવના દર્શન થતા નથી. ક્યાંથી થાય? એની આમે જોયે તો દર્શન થાય. ઘરમાં બેઠો છે ને શ્રીમંદર ભગવાનના મને દર્શન થતા નથી. ઓલા ભાઈ પૂછ્યું કે તમને કેમ દર્શન થતા નથી? એ તો નજીક છે કે હું અહીંયા જતો નથી. તો જતા નથી તો દર્શન ક્યાંથી થાય? આ ભગવાન નહીં હે, આની આમે જોતો નથી. આમ જોયે ભાવ ઇન્દ્રિય સ્વરને પ્રસિદ્ધ કરે છે, સ્વરને તિરુભૂત કરે છે. જ્ઞાતા જ્ઞાનનો આવિર્ભાવ, સામાન્યનો તિરુભાવ. આ શબ્દો છે, એક એક વ્યાવૃત થઈ જાય, પાછો ફરી જાય. પરને જાણવાની રૂચિ મરી જાય, છૂટી જાય. આ પરમાત્મા થઈ જાય ક્ષણવારમાં. તો આ અનુભવ આવ્યો અને ખલાસ રિઝર્વેશન થઈ ગયું કહેવાય. બે પ્રગટ કે સાહેબ બે ચૈતન્ય લક્ષણ ઉપયોગ પણ પ્રગટ અને ભગવાન આત્મા પણ પ્રગટ, બે પ્રગટ છે. બેમાં એકને તો પકડ, વર્તમાન જાણન ક્રિયા છે, એ જાણન ક્રિયા પણ નૈતિક જ્ઞાન નથી, ખરેખર આત્માથી પણ નથી. એ પણ સત હેતુ જ્ઞાન પ્રગટ થાય છે એમ તો લે.
અલૌકિક વાત હતી
પેલા, નિશ્ચય તો કર કે જ્ઞાન સત હેતુ છે, પછી જ્ઞાયથી થયું એમ વ્યવહાર લે. જ્ઞેથી થાય તો વ્યવહાર પણ નથી તો અજ્ઞાનના ઘરમાં જો હતા.
ભગવાનજી
મૂળ વાત માં અપેક્ષા લગાના મૂળ વાતમાં અપેક્ષા તો સાકર ગણી છે. કઈ અપેક્ષા? કે સ્વભાવને પણ અપેક્ષાની શું જરૂર છે?
માટે પ્રથમ અહેતુક જ લેવું,
પેલા અહેતુક લેવું નિશ્ચય, કે જ્ઞાન જ્ઞાનથી પ્રગટ થાય જ ઉત્પાદ છે, પછી એનું લક્ષ નાયક ઉપર છે, તો નાયકને આશરે જ્ઞાન થયું એવો વ્યવહાર લાગુ. ખરેખર નિમિત્તથી રાત્રથી જ્ઞાન થાય છે એ વ્યવહાર પણ નથી. કારણ કે જયારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એનું લક્ષણ રાત્ર ઉપર નથી હોતું, આત્મા ઉપર હોય છે. જયારે નિશ્ચયથી તો શાસ્ત્રથી જ્ઞાન ન થાય પણ વ્યવહારે થતું, પણ એની અનુભવ થાય એની પૂર્વે શાસ્ત્ર નિમિત્ત હતું તો ભૂત નહીં ગમ નહીં એ શાસ્ત્રથી જ્ઞાન થયું, દેશનાવતીથી સમય દર્શન થયું એમ કહેવામાં આવે. ભૂત નહીં ગમ નહીં, ભૂતકાળમાં હતો એનો વર્તમાનમાં આરોપ આપી અને થાય નહીં છતાં એનાથી થયું એનું નામ વ્યવહાર, થાય નહીં એનાથી અને એનાથી થયું એમ કેવું તે
વાણીજી. મેં એક પત્ર મેં લીધા યોગતા સત હેતુ છે, એ પરિસ્થિતિ એ જ્ઞાન ઘડવાનું પડતો કારણ નથી, સ્વય પણ કારણ નથી,
સફળ કારણ નથી, હેતુ છે ને. નાયક તો પ્રથમ થઈ જતો, કેમ જ્ઞાન પ્રગટ થયું? જ્ઞાન પ્રગટ થાય ત્યારે જ્ઞાયથી થયું ઉપચાર લાગુ પડે, પણ જ્ઞેયનું તો લક્ષ જ નથી એ નહીં વખતે, તો જ્ઞેયથી જ્ઞાન થયું ઉપચાર પણ લાગુ પડતો નથી. શાસ્ત્રથી જ્ઞાન થયું એ વ્યવહાર પણ નથી. કોઈ તો ભૂત નહીં ગમે એ કહેવાય. પેલા હતો શાસ્ત્રનો અભ્યાસ, પછી શાસ્ત્ર લક્ષ છૂટી ગયું, આત્મા લક્ષ એનાથી થયું એમ પણ કહેવાય. એવો પણ વિવેકનો વિચાર આવે. ચાલો મંગળવાર સૌને મંગળ પર ત્રણ વિચાર. પરિશ્રણ આવે છે ને એટલે ગુરુ ભૂમિકા બધાની તૈયાર થઈ જાય છે.